యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమ. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన్ధర్మోస్తు మంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాసనం. నమః శమైశారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతరచ్ఛిదే. హే గో మే శాశ్వతో అపా జ్ఞాన దర్శన లక్షణో శేషా మే బాయిరా భావాశవే సంయోగ లక్షణా. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પરિયપણે, તે જીવ જાણે આત્મને તસુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જ જ્ઞાત તે તો તે જ છે. જેમને એત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવડી કથિતા સમય પ્રાપૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્યા નમસી દેવ્યા નમસી દેવ્યા. હમણાં અત્યારે પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચા ચાલતી હતી. પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચામાં પ્રશ્નમાં નિશ્ચય વ્યવહારનો પ્રશ્ન પૂછવામાં આવતો હતો, એના ઉપર પૂજ્ય બહેનશ્રી ચર્ચા કરતા હતા કે નિશ્ચયનું સ્વરૂપ કેવું હોય, વ્યવહારનું સ્વરૂપ કેવું હોય. કે ગુરુદેવના પ્રવચનોમાં તો બધી પ્રકારની ચર્ચાઓ આવે. એક પ્રવચન આપણે સાંભળીએ તો ગુરુદેવ એટલું 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 ઊંડું લઈ જાય કે બધી વાત કરતાં કરતાં એમ આવે ને કે બધાની બાદ બાકી કરતાં 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 જે વધે ને એ તું છો. શ્રીમદ રાજચંદ્ર લખે છે ને કે બધાની બાદ બાકી કરતાં 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 જે બચે એ તારું સ્વરૂપ છે. એમ પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી એવી છે કે વાત બધી કરે, કોઈ વસ્તુ છોડે નહીં. ક્યાંય નિશ્ચયની વાત આવે એની પણ ચર્ચા કરે, વ્યવહારની વાત આવે એની પણ ચર્ચા કરે, અને એનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદિત કરે. યથાર્થ સ્વરૂપ કે નિશ્ચયનું સ્વરૂપ કેવું હોય, વ્યવહારનું સ્વરૂપ કેવું હોય, યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરી અને પછી ત્રિકાળી સ્વભાવમાં જીવને કેવી રીતે જાવું એનું વર્ણન પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં આવ્યા કરે. એટલે હમણાં પૂજ્ય બેનશ્રી કહેતા હતા કે ચારે પડખેથી ગુરુદેવની વાતને વિચારવી જોઈએ. કોઈ એક અપેક્ષાથી વિચારી લઈએ પછી બીજી અપેક્ષા છૂટી જાય તો શું થાય કે ક્યાંક ને ક્યાંક પક્ષ ચાલુ રહી જાય. જો સર્વાંગી વાત ગુરુદેવની એણે ગ્રહણ કરી હોય કે ભાઈ ગુરુદેવનું આ વિષયમાં આમ કેવું છે, આ વિષયમાં આમ કેવું છે, આ વિષયમાં આમ કેવું છે, કોઈ નિષેધ અપેક્ષાએ વાત ચાલતી હોય તો ગુરુદેવ બરાબર એનો નિષેધ કરે, વ્યવહારનો નિષેધ કરે. તો એટલી બધી હદ સુધી નિષેધ કરતા હોય કે જાણે એમ થઈ જાય કે વ્યવહાર જેવું કંઈ છે જ નહીં એમ થઈ જાય, એટલો બધો નિષેધ કરે. અને જ્યારે એ જ વ્યવહારને સત્યાર્થ કેવો હોય ત્યારે એ જ વ્યવહારની સ્થાપના પણ કરે, એવી પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી છે. નિશ્ચયની વાત જ્યારે કરતા હોય ત્યારે વ્યવહારને બરાબર નિષેધે, અને જ્યારે વ્યવહારની ચર્ચા આવતી હોય તો પરથી જુદો પાડીને વ્યવહાર કેવો હોય એનું પણ જ્ઞાન કરાવ્યા કરે, એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની શૈલી છે. શાસ્ત્રોમાં પણ એ જ ક્રમ આવે બધી જગ્યાએ. જેમ 11મી ગાથાની હમણાં ચર્ચા કરતા હતા કે ભાઈ 11મી ગાથામાં ચારેય પ્રકારના વ્યવહારને અભૂતાર્થ ને અસત્યાર્થ કહી દીધા, અને એકલો ભૂતાર્થ સ્વભાવી આત્મા છે એને ઉપાદેય ભૂત તત્વ કીધું. તો ચારેય પ્રકારના વ્યવહાર છે એને નિષેધ કરે, એને છે જ નહીં એમ કહે, ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહે, સદભૂતો કે અસદભૂતો બધા પ્રકારના વ્યવહારનો નિષેધ કરી નાખે, અને પાછા એ વ્યવહાર સિદ્ધ કરતા જાય, વ્યવહારનો નિષેધ કરે અને એ વ્યવહાર સમજાવતા જાય. કે સદ્ભુત વ્યવહાર કોને કહેવાય, સદ્ભુત વ્યવહારના ઉપચાર ને અનુપચાર બે ભેદ કેવા હોય, અશુદ્ભુત વ્યવહાર કોને કહેવાય, એના ઉપચાર ને અનુપચાર એવા બે ભેદ કોને કેવા હોય, એમ ચાર પ્રકારના વ્યવહાર હોય. પંચાધ્યાય કરતા એ ચાર પ્રકારના વ્યવહાર કીધા છે, આવા ચાર પ્રકારના વ્યવહાર આવે છે એમ એ વાત કરતા જ જાય, એ જ્ઞાન કરાવતા જાય, અને ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે તો એનો નિષેધ કરે. એટલે આ શૈલી એટલી બધી અદ્ભુત છે કે ક્યાંય કોઈ જીવ ખોટી રીતે ફસાય નહીં. એકાંતે નિષેધના માર્ગે ચડી જાય તો આદર કરવાનો વિષય રહી જાય, અને આદર કરવાના વિષયનો ખાલી પક્ષ કરે તો ખરેખર એ ઓલા શુભ વ્યવહારમાંથી છૂટીને અશુભમાં વયો જાય, ખાલી પક્ષ કરે તો. એટલે એનું બેલેન્સ જ્યાં સુધી એને મધ્યસ્થતા પૂર્વક ખ્યાલમાં ન આવે ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, એમ હમણાં ચર્ચા કરતા હતા પૂજ્ય બેન શ્રી. અને એ વાત સાચી છે, જે જીવ પોતે પ્રયોગ કરે એને બરાબર ખબર પડે છે કે હું હમણાં અહીં ઉભો રહીને પ્રયોગ કરતો હતો, અહીં ઉભો રહીને આની ચર્ચા કરતો હતો, એમાં ક્યાં અટવાઈ જતો હતો અને ત્યાંથી બહાર જ નહોતો નીકળી શકતો, એને પોતાને ખબર પડી જાય. એટલે એને પછી મૂંઝવણ થાય, મૂંઝવણ થાય તો જ્ઞાની પાસે જાય, જ્ઞાની પાસે જાય તો જ્ઞાની બધાય પડખા સમજાવ્યા કરે એને, પછી સમજાવ્યા કરે ત્યારે પણ એ જીવને જે પક્ષ હોય ને એ ગ્રહણ કરે, કારણ કે એ નિરપક્ષ નથી હોય, એ મધ્યસ્થ નથી હોય, એ વિચારક નથી હોય, એ બેલેન્સ રાખીને જેમ ત્રાજવાના કાંટા એમાં વજન ન મૂકો ત્યાં સુધી એક સરખી મધ્યસ્થતા પૂર્વક રહેલા હોય, એવી મધ્યસ્થતા એને ન આવી હોય, એવી મધ્યસ્થતા ન આવે તો ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક એનું વલણ પક્ષ તરફ જ ચાલ્યા કરે. અને એ પક્ષ કેવી રીતે છૂટે કે જ્ઞાનીની વાતને માથા ઉપર રાખે અને એ અનુસાર પોતે ચાલતો થાય, તો ખરેખર એ પક્ષ છૂટે છૂટે ને છૂટે, એ નિરપક્ષ થાય અને અભેદ સ્વરૂપમાં આરૂપ થાય થાય ને થાય જ. એવી વાત હમણાં પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાં હમણાં 20 મિનિટ સુધી, 16-17 મિનિટ સુધી વાત ચાલતી હતી. હમણાં આપણી ચર્ચા ચાલે છે આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીની જ્ઞાન ગોષ્ઠી ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે. જ્ઞાન ગોષ્ઠીમાં આપણી પહેલા જ બોલ ઉપર હજી ચર્ચા આપણી ચાલુ કાલે કરેલી છે આપણે, એમાં આખો બોલ છે એ આખો જે 47 શક્તિ, જે આત્માની 47 શક્તિ જે અમૃતચંદ્ર આચાર્યએ પરિશિષ્ટમાં વર્ણન કરી છે એના ઉપરનો એક પ્રશ્ન છે, અને એના ઉપરની પૂજ્ય ગુરુદેવશ્રીની ચર્ચા આપણે કાલે કરતા હતા. પ્રશ્ન એવો છે કે ભગવાન આત્માને જ્ઞાન માત્ર શા માટે કીધો છે, એમાં તો અનંત ગુણ છે, એક એક ગુણો વિસ્તૃતપણે રહેલા છે, એક એક ગુણોનો વિસ્તાર છે, એવો અનંત ગુણાત્મક આખો અભેદ ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા છે, અને તમે એને વારંવાર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ કીધા કરો છો, તો એમાં રહસ્ય શું છે અને અમે એને કેવી રીતે ઓળખી શકીએ, અને શા માટે તમે એને જ્ઞાન માત્ર જ કયો છો? હે, એવો પ્રશ્ન અહીંયા ઉઠાવ્યો છે કે ભગવાન આત્માને જ્ઞાન માત્ર શા માટે કહેવામાં આવે છે? આપ વારંવાર ભગવાન આત્મા કહો છો તો મહેરબાની કરીને તેનું સ્વરૂપ અમને બતાવો. આવો પ્રશ્ન શ્રોતાનો છે, મૂળ પ્રશ્ન છે શ્રોતાનો. બોલો, હે, ભગવાન આત્મા અને જ્ઞાન માત્ર આટલો જ પ્રશ્ન છે એનો? એને બીજો કોઈ પ્રશ્નનો વિકલ્પ જ નથી ઉઠ્યો. હે, ગુરુદેવને નિરંતર સાંભળતા હોય એને આવા પ્રશ્ન જ ઉઠે ગુરુદેવ પાસે. તેનો પ્રશ્ન જ એટલો સુંદર છે કે એક તો ભગવાન આત્મા અને પાછો એને તમે જ્ઞાન માત્ર જ કીધા કરો છો, બીજું તમે કઈ કહેતા જ નથી. જ્યાં ત્રિકાળી દ્રવ્યની ચર્ચા આવે, જ્યાં દ્રષ્ટિના વિષયની ચર્ચા આવે, જ્યાં અભેદ સ્વરૂપની ચર્ચા આવે, જ્યાં મારી ચર્ચા આવે, જ્યાં પરમ પરિણામિક ભાવની ચર્ચા આવે, ત્યાં તમે એને જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા અને તું ભગવાન આત્મા છો, તું ભગવાન આત્મા છો એમ જ કયો છો, તો એ ખરેખર આ જ્ઞાન માત્ર જ એને શા માટે કયો છો એ અમને તમે કૃપા કરીને, મહેરબાની કરીને અમને તમે સમજાવો, તમે એનું વર્ણન કરો તો અમને સમજાઈ જાય, એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે. આપણે 2 પેરેગ્રાફ તો જોયા થાય, વાંચી લઈ છીએ પછી આગળ વધીએ. ભાઈ, ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત, અતિન્દ્રિય મહાપદાર્થ છે. કેટલા વિશેષણથી એને નવાજે છે, એક એક વિશેષણ એવું કે ગુરુદેવ કે આ જે છે ને અનંતી શક્તિઓનું સંગ્રહાલય છે, અનંતી શક્તિઓને સંગ્રહ કરીને વિદ્યમાન શક્તિમાન પરમાત્મા બેઠો છે, અને અનંત ગુણોનું ગોદામ છે. એવા હવે અનંત ગુણો અંદર પડ્યા છે કે એ અનંત ગુણો એવી રીતે પથરાયેલા છે, એવી રીતે વિસ્તૃતિપણે પડ્યા છે, એટલું બધું અંદરમાં અમર્યાદિતતા છે, એટલો બધો અંદરમાં વિસ્તાર છે કે એ વિસ્તારમાં જયારે જ્ઞાની અંદર જાય છે તો એ જ્ઞાની બહાર જ નથી નીકળતા ત્યાંથી, કારણ કે એવો વિસ્તાર એને બીજે ક્યાંય દેખાતો જ નથી. એટલી બધી અનંત ગુણોની સંપત્તિ પડી છે, એટલી અનંત ગુણોની સમૃદ્ધિ પડી છે, એટલો બધો એનો વૈભવ અંદરમાં એને દેખાય છે, એટલી બધી એને નિજ નિધિ અંદર ખ્યાલમાં આવે છે, એવું અંદરનું પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળું એનું સ્વરૂપ છે કે એમાં એક એક ગુણો પોતાનું એક અલગ આગવું અસ્તિત્વ લઈને વિદ્યમાન છે, પોતાનું એક લક્ષણ લઈને વિદ્યમાન છે. એવી એક અનંત ગુણોની શક્તિ અને એવું અનંત ગુણોનું ગોદામ, એવો એક આખો ભગવાન આત્મા જે અમર્યાદિત સ્વભાવી છે, એને કોઈ મર્યાદા નથી. શરીરના ક્ષેત્રમાં, દેહ દેવળમાં, દેહથી જુદો ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા આટલામાં જ વિદ્યમાન હોવા છતાં એ અમર્યાદિતપણે અંદર વિસ્તરેલો છે. યા કોઈ મર્યાદા નથી, યા કોઈ સીમા જ નથી. એ તો જ્ઞાનીના જ્ઞાનમાં એની અમર્યાદિતતા મપાઈ જાય છે કે ઓહો, આવો અમર્યાદિત સ્વભાવ છે, આવું મારું ચૈતન્ય સ્વરૂપ છે, આવું જ્ઞાનમય સ્વરૂપ છે, આવું શુદ્ધ સ્વરૂપ છે, આવું અખંડ સ્વરૂપી છું. હે, એમ એને ખ્યાલમાં આવી જાય છે. જ્યાં એ અંદર જાય છે પછી એ ત્યાંથી બહાર જ નથી નીકળતા, અને જે બહાર નીકળે છે ને એ જ્ઞાનીનું સ્વરૂપ નથી. જેટલું અંદર રહે છે એટલું જ જ્ઞાનીનું સ્વરૂપ છે, એટલે એ બહાર નીકળતા જ નથી. જ્ઞાનીઓ અંદર જાય છે એ પછી એવી કોઈ અનંત ગુણોની સત્તા, અનંત શક્તિઓનું સંગ્રહાલય, એવો કોઈ અનંત મહિમાવંત, અનંત આનંદનો કંદ, એવો અતિન્દ્રિય મહાપદાર્થ છે. આ મહાપદાર્થ કેવો છે, કેવો ચૈતન્યમય મહાપદાર્થ છે કે એની અનુપમતા એવી છે, એવી અનુપમતા છે એની કે એની કોઈને, એના કોઈને ઉપમા કોઈ પદાર્થની ન આપી શકાય એને, એવો અનુપમ તત્વ છે. એવું અનુપમ તત્વ દરેક જીવ પાસે વિદ્યમાન છે. અજ્ઞાની પાસે, મિથ્યા દ્રષ્ટિ પાસે, અભવી પાસે પણ આવી ચૈતન્ય શક્તિ સંપત્તિ વિદ્યમાન છે. આવો વૈભવ પડ્યો છે અંદરમાં. એ વૈભવ પાછો એવો છે કે એ વૈભવમાં પણ એક જીવન, આપણે સવારે લેતા હતા કે વૈભવમાં એક જીવન ચાલે, જીવન, જીવંત જીવન, જાગતો દેવ, જીવંત જીવન, જાગૃતિમય તત્વ છે અંદરમાં. એની ચેતના પ્રજ્વલિત છે અંદરમાં, એની જ્ઞાન દર્શનની ત્રિકાળ ચેતનાની પ્રજ્વલિત છે આખો ભગવાન આત્મા. એવો કોઈ ભગવાન આત્મા, એવું ચૈતન્ય સ્વરૂપ, એવી ત્રિકાળતા, એવો વૈભવવાન, એવો શક્તિ સંપન્ન, એવો ગુણ સંપન્ન, એવો અતિન્દ્રિય મહાપદાર્થ. હે, 192 ગાથા પ્રવચન સારમાં કીધું છે કે આત્મા કેવો, તો કે જ્ઞાન દર્શનમય અચળ નિરાલંબી અતિન્દ્રિય મહાપદાર્થ છે. જ્ઞાન દર્શનમય અચળ નિરાલંબી અતિન્દ્રિય મહાપદાર્થ, એવા વિશેષણોથી આચાર્ય ભગવાન એ કેવા વિશેષણો આપવા, કેવા વિશેષણથી એને બતાવવો, એ વિશેષણો આપે છે. એ વિશેષણોમાં આત્મા નથી, એ વિશેષણ તે આત્મા નથી, એ વિશેષણથી એનો મહિમા બતાવે છે, એની સંપત્તિ કેવી છે એ બતાવે છે એને, કે જો જો આ વિશેષણો હું આટલા આપું છું છતાંય એ વિશેષણ સ્વરૂપ કદી આત્મા થતો નથી. એવો ચૈતન્ય સ્વરૂપી આત્મા અનામી આત્મા છે, એનું કોઈ નામ નથી. એવો ભગવાન આત્મા, એકલો જ્ઞાનાનંદનો પિંડ, ચૈતન્ય સ્વભાવી આત્મા, એવો તું અતિન્દ્રિય મહાપદાર્થ છો. હે, કેટલું વર્ણન કરે જ્ઞાનીઓ, કેવી રીતે એને બતાવે. આ તો આપણા મહાભાગ્ય છે કે અરૂપી વસ્તુને આ વાણી દ્વારા પૂજ્ય ગુરુદેવ શ્રી આપણને બતાવી દીધી. આમ કે જો તારી આ રહી વસ્તુ, જલ્દી જલ્દી તું છે ને જલ્દી જલ્દી એને ગ્રહણ કર લે, અને ગ્રહણ કર લે કે અનુભવાઈ રહ્યો છે એમ ખાલી સ્વીકાર કર લે, એમ કહીને પૂજ્ય ગુરુદેવ શ્રી એનો એટલો મહિમા કરે, એટલો મહિમા કરે, એટલો મહિમા કરે કે મહિમા જ કર્યા કરે, મહિમા જ કર્યા કરે. કોઈ પણ પદાર્થ હોય ને, કોઈ પણ પદાર્થ, જગતનો જળ પદાર્થ હો કે પોતાનો ચેતન પદાર્થ હો, હે, જ્યાં સુધી તે પદાર્થની તમને મહિમા ન આવે ને ત્યાં સુધી તમને એની કિંમત ન સમજાય. જ્યારે તમને એની મહિમા આવે ને કે ઓહો આ મહિમાવંત છે, આવો મહિમા છે, આવો મહિમા છે, આવો મહિમા છે, તો એની ગરજ લાગે, એની કિંમત સમજાય, એનું ગ્રહણ કરવું સમજાય, એનું અસ્તિત્વ હોય ગ્રહણ કરવાનો પ્રયત્ન ચાલે. એટલે આ મહા અમૂલ્ય પદાર્થ, અનુપમ પદાર્થ એવો પોતાનો જાગૃતિમય આત્મા છે. એ કે છે અતિન્દ્રિય મહાપદાર્થ છે, તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. પેલા એને અનંત શક્તિઓનું સંગ્રહાલય, ગુણોનું ગોદામ, અતિન્દ્રિય મહાપદાર્થ, આનંદનો કંદ, અનંત મહિમાવંત એમ કહીને પછી કહે કે તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. કારણ કે જ્ઞાન છે ને, એ જ્ઞાન આખા આત્મામાં વ્યાપકપણે રહેલું છે. શક્તિઓ અનંત, અનંત શક્તિઓ, અનંત એના સ્વભાવો, પણ એ એક એક સ્વભાવમાં વ્યાપકપણે જ્ઞાન વ્યાપતું રહેલું છે. એટલે એક જ્ઞાનને જાણે છે ને ત્યાં આખો આત્મા જણાઈ જાય છે. એક જ્ઞાન ગુણ ખ્યાલમાં આવે છે ત્યાં આખો જ્ઞાયક આત્મા ખ્યાલમાં આવી જાય છે. એ જ્ઞાન વ્યાપક છે. જ્ઞાન આત્માનું એક અસાધારણ લક્ષણ છે અને એ અસાધારણ લક્ષણથી આખો જ્ઞાયક એને પકડાય છે. એટલે ભગવાન આત્માને જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર બધી કીધો છે. જોજો તમે ક્યાંય જ્ઞાન માત્ર ઘણી જગ્યાએ આવશે. ચારિત્ર માત્ર, સુખ માત્ર, વિભુ માત્ર, પ્રભુત્વ માત્ર એમ નહીં આવે ક્યાંય. શા માટે નહીં આવે? કે એનામાં જાણવાની શક્તિ નથી, એ ગુણોમાં જાણવાની શક્તિ નથી. એકલી જ્ઞાનમાં જાણવાની શક્તિ છે. એ ગુણો શું કરે છે એ જ્ઞાન જાણે છે. એ ગુણોમાં શું થાય છે એ ગુણોને ખબર નથી, એની ખબર જ્ઞાનમાં પડે છે. એટલે ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે. એવું એક એનું અસાધારણ લક્ષણ વર્ણનવામાં આવે છે. એટલે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા કહેવામાં આવે છે. એવો જ્ઞાન માત્ર આત્મા પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન માત્ર છે એટલે કે હવે નાસ્તિથી વાત કરે છે. કાલ લીધું હતું આપણે, ઉપર અસ્તિથી વાત કરી પછી નાસ્તિથી વાત કરે છે. એટલે કે શરીર, મન, વાણી અને પુણ્ય પાપ રૂપ નથી, એક સમયની પર્યાય માત્ર પણ નથી. શરીર, મન, વાણી અને પુણ્ય પાપ રૂપી નથી, એને એક ખાતામાં નાખે છે. અને એક સમયની પર્યાય નથી, એને જુદી પાડીને એ પણ એનામાં નથી. એટલો જ માત્ર નથી, એક સમય વાળો જ માત્ર નથી, એક સમયની પર્યાય માત્ર પણ નથી, એમ કહીને પર્યાયથી પણ એની ભિન્નતા બતાવે છે. તે જ્ઞાન, દર્શન, અકાર્ય, કારણ, ભાવ, અભાવ આદિ અનંત શક્તિમય છે. શક્તિઓ અનંત છે. અનંત 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 શક્તિમય ભગવાન આત્મા છે. જેને ખરેખર અનંતતા એને કહેવાય કે જેનું માપ ન નીકળી શકે એને અનંત કહેવાય. છતાં જ્ઞાનીઓ એનું માપ કાઢી લે છે. એના સ્વસંવેદન જ્ઞાનમાં એની અનંતતા કેવી છે, એની અમર્યાદિતતા કેવી છે, એ સ્વસંવેદન જ્ઞાનમાં પકડાઈ જાય છે. એટલે એ સ્વસંવેદનમાં જ્ઞાનમાં પકડાય ત્યારે એની મર્યાદા નથી આવી જતી, પણ એવું અમર્યાદિત છે એવું જ્ઞાન જાણી લે છે. એનું નામ ખરેખર અમર્યાદિતતા એને પકડાણી જ્ઞાનીને એમ કહેવામાં આવે છે. એટલે કે શરીર, મન, વાણી અને પુણ્ય પાપ રૂપ નથી, એક સમયની પર્યાય માત્ર પણ નથી. તે જ્ઞાન, દર્શન, અકાર્ય, કારણ, ભાવ, અભાવ આદિ અનંત શક્તિમય છે. આ જે શક્તિઓ આવી છે ને એમાં જે આ ભાવ અભાવ આદિની શક્તિ છે ને, ખૂબ સુંદર શક્તિઓ આવી છે. 33 થી 39 ગાથાનું ઝુમખું છે. એક સમજા, 7 ગાથાની 7 શક્તિ. એક ભાવ શક્તિ, પછી 33મી ભાવ શક્તિ, 34મી અભાવ શક્તિ, 35મી ભાવ અભાવ શક્તિ, પછી 36મી અભાવ ભાવ શક્તિ, 37મી ભાવ ભાવ શક્તિ, 38મી અભાવ અભાવ શક્તિ અને પાછી 39મી ભાવ શક્તિ. એમ આખી ભાવ અભાવ શક્તિનું એક ઝુમખું આવ્યું છે. એ ભાવ અભાવ શક્તિમાં શું કહેવા માંગે છે આચાર્ય ભગવાન? એણે આખું વર્ણન કરતા 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 છેલ્લે 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 આ આખી 9 શક્તિ લખીને પછી ક્રિયા શક્તિ, કર્તા શક્તિ, કરણ શક્તિ, સંપ્રદાન, ઉપાદાન, અધિકરણ અને સ્વસ્વામી સંબંધત્વ એમ કરીને 47 શક્તિની પૂર્ણાહુતિ કરી છે. તો એમાં આ જે 33 થી 39 શક્તિ છે ને, એ આખી પર્યાયનું સ્વરૂપ બતાવે છે, આખું ઉત્પાદ વ્યયનું સ્વરૂપ બતાવે છે. આખો ભાવ એટલે કે કોઈ ને કોઈ સમયે વર્તમાન એક પર્યાય વિદ્યમાન નિર્મળ હોય હોય ને હોય જ એને ભાવ શક્તિ કહેવામાં આવે. અભાવ શક્તિ તો કે નિયમથી અભાવ શક્તિ એવી છે કે રાગના અભાવ રૂપ જ પરિણમન થયા કરે એને અભાવ શક્તિ કહેવામાં આવે. ભાવ શક્તિ પેલા લઈએ કે ભાવ શક્તિનું કાર્ય શું? શક્તિઓનું વર્ણન એવું છે કે શક્તિઓની વર્ણનમાં હંમેશા નિર્મળ પર્યાયની ચર્ચાઓ આવે. કારણ કે શક્તિઓની વ્યક્તિ થાય ને, એ જે શક્તિ જેવી વ્યક્તિ હોય એને જ ખરેખર શક્તિની વ્યક્તિ કહેવામાં આવે. તો આ જે શક્તિઓની વ્યક્તિની ચર્ચા કરવામાં આવે એમાં ભાવશક્તિની ચર્ચા જ્યારે આવે ત્યારે ભાવશક્તિ કોને કહેવાય કે એ ભાવશક્તિ એવી હોય કે એ ભાવશક્તિનું પરિણમન નિર્મળ પર્યાય કોઈ ને કોઈ નિર્મળ પર્યાય પ્રત્યેક સમયમાં હોય હોય ને હોય જ એને ખરેખર ભાવશક્તિ અને એનું પરિણમન કહેવામાં આવે એની સાથે જ પાછી એક અભાવ શક્તિ હોય આ બધી શક્તિઓ એક સમયમાં એક સાથે પરિણમિત થાય છે એક સાથે એક સમયમાં એક રૂપ પરિણમિત થાય છે હવે એ ભાવ શક્તિના પરિણમનમાં નિર્મળ પર્યાય હોય ને હોય જ તો પછી અભાવ શક્તિમાં શું હોય તો કે અભાવ શક્તિનું કામ એ છે કે રાગાદિના પરિણમનથી રહિત એટલે કે રાગાદિના અભાવ સ્વરૂપ જ એ શક્તિ વર્તતી હોય એને અભાવ શક્તિ કહેવામાં આવે તો એક ભાવ શક્તિ નિર્બળ પર્યાય હોય અભાવ શક્તિ રાગાદિના અભાવ સ્વરૂપ જ હોય પછી ત્રીજી આવી એટલે કે 35મી ભાવ અભાવ શક્તિ તો કે જે ઉત્પાદ ભાવનો થયો હોય જે ઉત્પાદ ભાવનો થાય નિર્બળ પર્યાયનો ઉત્પાદ થાય તો એ ભાવ અભાવ શક્તિ એવું કાર્ય કરે કે એ નિર્બળ પર્યાયનો અભાવ થાય તો બીજે સમયે એ નિર્બળ પર્યાય વ્યય થાય ને થાય એવી એક ભાવ અભાવ નામની શક્તિ છે એ જો એક સમયે પર્યાય ઉત્પાદ થઈ અને બીજે સમયે વ્યય ન થાય તો એ સમયે પાછી ઉત્પાદરૂપ પર્યાય આવી ન શકે એટલે ભાવ અભાવ શક્તિનું કામ એ કે જે ભાવ હોય એનો બીજે સમયે અભાવ નિયમથી થાય એને ભાવ અભાવ શક્તિ કીધી પછી ચોથી શક્તિ આવી 36મી શક્તિ અભાવ ભાવ શક્તિ તો કે અભાવ ભાવ શક્તિનું કાર્ય શું અહીંયા વિષય આવ્યો ને ભાવ અભાવ આદિ અનંત શક્તિમાં એટલે આપણે આ ચર્ચા લઈ છીએ અભાવ અભાવ ભાવ શક્તિનું કાર્ય શું તો કે જે પર્યાયનો અભાવ હોય એનો બીજે સમયે ભાવ થાય જ જે પર્યાયનો અભાવ હોય એનો બીજે સમયે ભાવ થાય ભાવ અભાવ શક્તિમાં જે પર્યાય ભાવરૂપ હોય એ બીજે સમયે અભાવ થાય અભાવ ભાવ શક્તિમાં જે પર્યાય અત્યારે અભાવરૂપ હોય બીજે સમયે ભાવરૂપ થાય તો કે એ કઈ પર્યાય તો કે અત્યારે સમજો કે ભાઈ ક્ષયોપસમ સમકિતની પર્યાય છે ક્ષયોપસમ સમકિતની પર્યાય ઉત્પન્ન થઈ તો એનો બીજે સમય અભાવ થઈ ગયો એ ભાવ અભાવ શક્તિનું કારણ હવે અભાવ ભાવ શક્તિ તો કે અત્યારે ક્ષાયિક સમકિતનો અભાવ છે અને ક્ષયોપસમ સમકિતનો સદભાવ છે તો કે એ ક્ષયોપસમ સમકિતનો અભાવ થઈ અને અભાવ પૂર્વક ભાવ પ્રગટ થયો તો ક્ષાયિક સમકિતનો ઉત્પાદ થાય એવી અભાવ ભાવ નામની શક્તિ છે ભાવ શક્તિ નિર્મળ પર્યાય હોય જ અભાવ શક્તિ રાગાદિના અભાવ સ્વરૂપ જ હોય ભાવ અભાવ શક્તિ જે પર્યાય ઉત્પન્ન થાય એનો બીજે સમયે વ્યય થાય અભાવ અભાવ ભાવ શક્તિ જે પર્યાય હોય એનો અભાવ થાય ને નવી પર્યાયનો ઉત્પાદ થાય એને અભાવ ભાવ શક્તિ કહેવામાં આવે પછી પાંચમી આવે ભાવ ભાવ શક્તિ 37મી ભાવ ભાવ શક્તિ જે પર્યાય જે ગુણની જે સમયે જે ભાવે ઉત્પાદ પામી હોય એ ભાવે ઉત્પાદ પામ્યા જ કરે ભાવ 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 શ્રદ્ધાની પર્યાયમાં સમકિત 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 જ્ઞાનની પર્યાયમાં સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન સમ્ય જ્ઞાન જે ભાવ હોય એ ભાવ 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 રૂડ્યા જ કરે એને કહેવાય ભાવ ભાવ શક્તિ અને અભાવ અભાવ શક્તિ તો કે એ અભાવ અભાવ શક્તિ કે એ જેનો અભાવ જેમાં હોય રાગાદી ભાવનો એમાં અભાવ હોય તો એ અભાવ 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 રિયાજ કરે એને કહેવાય ભાવ શક્તિ અભાવ શક્તિ ભાવ અભાવ શક્તિ અભાવ અભાવ શક્તિ ભાવ ભાવ શક્તિ અને અભાવ અભાવ શક્તિ આવી છ શક્તિઓ આચાર્ય ભગવાને લખી આ છય શક્તિઓ એક સાથે એક સમયમાં કામ કરે 47 શક્તિ એક સાથે એક સમયમાં કામ કરે અનંત શક્તિઓ એક સાથે એક સમયમાં કામ કરે ગુરુદેવે 47માંથી પ્લસ 54 કાઢી પોતાના જ્ઞાનમાંથી એ એક સમયમાં એક સાથે કામ કરે એ એક સાથે કામ કરે ને એટલે જ નિર્મળ પર્યાય હોય ત્યારે રાગાદિની પર્યાય ન હોય એટલે જ ભાવરૂપ પર્યાય હોય તે બીજે સમય અભાવરૂપ થાય એટલે જ જે અભાવરૂપ હોય એનો ભાવ થઈ જાય એટલે કે જે ભાવરૂપ પરિણામી ભાવ 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 રહ્યા કરે એટલે કે જેનો અભાવ હોય અભાવ ભાવ ભાવ રહ્યા કરે એવી કોઈ છ શક્તિનું ઝુમકું આચાર્ય ભગવાને મૂક્યું છે કે આમાં આખી ઉત્પાદવી ધ્રુવ્યુક્તમ સતની સત્તાસિત થઈ જાય છે કોઈ પણ સમયે આવી સત્તા વગરનો જીવ નથી હોતો, કારણ કે એની પાસે આવું અનંત શક્તિમય સામર્થ્ય પડ્યું છે. જીવત્વ, ચિત્તિ, દસી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શિત્વ, સર્વજ્ઞત્વ, સચ્ચત્વ, પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ, અકાર્ય કારણત્વ, પરિણમય પરિણામકત્વ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ, અગુરુ લઘુત્વ, ઉત્પાદવિધુત્વ, પરિણામ અકર્તૃત્વ, કર્તૃત્વ, કેટલી શક્તિઓનો ધારક ભગવાન આત્મા છે. એવી શક્તિનો જેને મહિમા આવે છે એને શક્તિવાનનો મહિમા આવે છે, અને જેને શક્તિવાનનો મહિમા આવે છે એને ખબર પડી જાય છે કે ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે, માત્ર જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, ચૈતન્ય સત્તા માત્ર છે. એટલે કે હું ચૈતન્ય સત્તા માત્ર છું, ભગવાન આત્મા એટલે મારી વાત છે, કોઈ બીજા ભગવાનની વાત નથી, હું એવો છું. અત્યારે વર્તમાનમાં પણ મારું પરિણમન એવું ચાલી રહ્યું છે, પણ મને એ પરિણમનનો સ્વીકાર નથી આવતો. કારણ કે કેમ સ્વીકાર નથી આવતો, કે પરિણમન જેનું ચાલી રહ્યું છે એવા અપરિણામીનો સ્વીકાર નથી આવતો, એનો સ્વીકાર નથી આવતો એટલે પરિણમનનો સ્વીકાર નથી આવતો. એવી કોઈ આ સત્તા આખી જ્ઞાન દર્શન અકાર્ય કારણ ભાવ અભાવ આદિ અનંત શક્તિમય ભગવાન આત્મામાં બતાવવા માંગે છે, એટલે એને જ્ઞાન માત્ર કીધો છે. કારણ કે જ્ઞાન પ્રત્યેક સમયે બધું જાણવાનું કામ કરે છે, જ્ઞાન સિવાય કોઈ ગુણ જાણવા માટે સમર્થ નથી, એટલે ભગવાન આત્માને જ્ઞાન માત્ર આત્મા કહેવામાં આવે છે. હવે પછીનો પેરેગ્રાફ આવે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે, પ્રભુ તારા ઘરની શું વાત કેવી, તારામાં તો અનંત શક્તિઓ ભરેલી પડેલી છે, તારું ઘર કેવડું મોટું છે તને ખબર જ નથી તારું ઘર કેવડું છે. પૂજ્ય બેન શ્રી કહે છે કે આત્મામાં અનંત ગુણોના ઓરડા પડેલા છે, અનંત ગુણોના ઓરડા છે, એવડું મોટું તારું ઘર છે, એટલું બધું અમર્યાદિત તારું ઘર છે, એટલું શક્તિ સંપન્ન તારું ઘર છે, તારું ઘર કેવડું છે તને ખબર જ નથી, અને તું ઓલા બહારના ઘરમાં બોઈ ગયો છો, તને એની મમતા વર્તે છે, તને એનો રાગ વર્તે છે, અને એ રાગ ને મમતાથી પ્રથક એક તારું ચૈતન્ય ઘર અંદર પડ્યું છે, એ એટલું બધું વિસ્તૃત છે, એટલું બધું વિશાળ છે. એક ભાઈ મને કહેતા હતા કે અમારે તો મારે કે સોનગઢમાં મકાન લેવું છે, પણ એ કે મારે છે ને મોટું મકાન જોઈએ, મારે નાનું મકાન ન ચાલે, કારણ કે મારે તો શું છે કે ઘણા લોકો આવે, હે સ્વાધ્યાય કરાવવો હોય તો કરાવી શકાય, એવું મકાન જોઈ. તો એ શોધતા હતા મકાન, શોધતા શોધતા હમણાં એને મળ્યું થોડાક ટાઈમ પહેલા. તો મેં એને કીધું, મેં કીધું જો ભાઈ તમે ઘર તો ઘણું મોટું ગોતો છો, એનો મતલબ એમ છે કે તમને બહારના ઘરની ખરેખર મોટપની ખબર છે, તમારું અંદરનું અવગાહન એવડું મોટું છે કે તમે એનું માપ જ કાઢી શકતા નથી, અને તમે એ અંદરના અવગાહનના માપ કાઢવા માટે તો અહીંયા આવો છો સોનગઢ, તો તમારે બહારના ઘરની મોટાઈની જરૂર શું છે? આ બહુ સ્પષ્ટ વાત થઈ હતી, આવી આત્માર્થી હોય વાત થાય એમાં શું છે. પછી કે ના, વાત તો સાચી છે, એટલે અંદરથી જીવ પોતાના ઘરનું માપ કાઢતો જ નથી. કેવડું મોટું ઘર છે, કેવડો મોટો દરિયો બતાવ્યો ગુરુદેવે, કેટલો શક્તિ સંપન્ન ભગવાન આત્મા બતાવ્યો. એટલે અહીંયા કે છે, પ્રભુ શું તારા ઘરની વાત કેવી, તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે, અને એક એક શક્તિ અનંત સામર્થવાન છે, કેટલું બધું સામર્થ ભર્યું છે, કેવો શક્તિશાળી ભગવાન આત્મા તું છો. આ સામર્થવાનની આપણે કાલ થોડી ચર્ચા લીધી હતી ને કે એક ગુણ છે ને, એક ગુણ એ કેવડો મોટો છે, એક ગુણ કહેવાય અનંત ગુણાત્મક આત્મા, કહેવાય ગુણી. હવે એક ગુણ કેવડો મોટો છે કે અનાદિકાળથી, જીવ ક્યારનો છે? અનાદિનો છે. અનાદિકાળથી અનંતકાળ સુધી જીવ રહેવાનો છે, અનાદિકાળથી અનંતકાળ સુધી જીવ રહેવાનો છે. એમાં જેટલું જેટલું પરિણમન થવાનું, જેટલું પરિણમન, કોઈ પણ પર્યાય આવે જાય, પર્યાય આવે જાય, પર્યાય આવે જાય, પર્યાય આવે જાય, પ્રત્યેક સમયે એ તો ચાલુ જ છે પ્રવાહ. તો એ એવડો મોટો ગુણ છે કે અનાદિકાળથી અનંતકાળ સુધીની જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ, અને જેટલી અત્યારે વર્તમાનમાં એક પર્યાય એક ગુણની ઉત્પાદરૂપ પણ છે, એ બધી પર્યાયોને પારિણામિક ભાવે સંગ્રહ કરીને એક ગુણ બેઠો છે માત્ર.
શ્રદ્ધા ગુણની અનંત પારિણામિક ભાવે પર્યાયો પડી છે, જ્ઞાન ગુણની અનંત પારિણામિક ભાવે પર્યાયો પડી, ચારિત્ર ગુણની અનંત પર્યાયો પારિણામિક ભાવે પડી છે, એવી એક એક ગુણની અનંતતા અને એનું સામર્થ્ય, એવું સામર્થ્ય કે શ્રદ્ધામાં ક્ષાયિક સંકિત થાય, જ્ઞાનમાં કેવળ જ્ઞાન થાય, ચારિત્રમાં યથાખ્યાત ચારિત્ર આવે, એટલું બધું સામર્થ લઈને અનંત ગુણ શક્તિ સંપન્ન ભગવાન આત્મા એવું સામર્થ લઈને વિદ્યમાન છે. એ સામર્થ એવું ભરેલું છે, બહાર આવે ન આવે એ જુદો વિષય, સામર્થ છે અંદરમાં. એ સામર્થનો ભરોસો આવવો જોઈએ ને, એ ભરોસો આવે, વિશ્વાસ આવે તો એ સામર્થ પ્રગટ થયા વગર રહે નહીં. આવો શક્તિ સંપન્ન ભગવાન આત્મા આવું સામર્થ લઈને બેઠો અને એવા સામર્થવાન સ્વરૂપ ઉપર એની નજર પડે અને એ બહાર ઉત્પાદ રૂપે વ્યક્ત રૂપે શુદ્ધતા પ્રગટ ન આવે એવું કેવી રીતે બને? એવું અનંત સામર્થ ભરેલું જ ભગવાન આત્મામાં. એક એક ગુણ અનંત સામર્થથી ભરેલો છે, એક એક ગુણમાં, જ્ઞાન ગુણમાં અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પડેલી છે, ચારિત્ર ગુણમાં અનંતી યથાખ્યાત ચારિત્રની પર્યાય પડી છે, શ્રદ્ધા ગુણમાં અનંતી ક્ષાયિક સંકિતની પર્યાયો પડી છે, જેનો પાર ન આવે એવી પર્યાયો પડી છે. એ પર્યાયો વ્યક્ત થાય એની કિંમત એના ગુણથી છે, એ ગુણમાં બધું પડેલું છે. અને એવો એક ગુણ, એવા અનંત ગુણનો સમૂહ, એને શક્તિવાન ચૈતન્ય સ્વરૂપી ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે છે. એવી એક સત્તા એની અડક પડે અંદર વિદ્યમાન છે, એમાં કોઈ બનાવ બનતો જ નથી. એવો ને એવો રહે છે, શાશ્વત રહે છે, ધ્રુવ રહે છે, અનાદિ અનંત રહે છે, એકરૂપ રહે છે, અખંડ રહે છે, અભેદ રહે છે, એમાં બનાવ જ બનતો નથી. જ્યાં બનાવ બને છે ત્યાં હું છું નહીં, અને હું છું ત્યાં કઈ બનાવ બનતો નથી. એવો જેને ખ્યાલ આવે છે, એવું સ્વરૂપ જેને પકડાય છે, એને એવા જ બનાવો વ્યક્ત રૂપે બને છે કે જે પોતાના જ્ઞાયકને અભિનંદન કરતા જ પરિણમતા હોય. એવી કોઈ સંપત્તિ, આ સંપત્તિનો ખજાનો આપણી પાસે પડ્યો છે. આ ખજાનો કોઈ આપ્યો નથી, આ તો અકૃત્રિમ ખજાનો છે, આ તો શાશ્વત ખજાનો છે, અનાદિ અનંત ભરેલો ખજાનો છે. જ્ઞાનીઓ બતાવે છે એને કે જો ભાઈ તારું સ્વરૂપ આવું છે, તું એને ઓળખી લે ભાઈ, તે ઘણું ઓળખું, ઘણો તો પ્રયાસ કર્યો, ઘણો પ્રયત્ન કરીને ઘણું જાણી લીધું. હે, જાણવાના લોભમાં સઘળો સંસાર છે ભાઈ. આને જાણી લઉં, 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 જાણવું 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 પરનું છૂટતું જ નથી એને. એટલે સોનું જાણવું થતું જ નથી. ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક જ્ઞાન છે ને એ પ્રવૃત્તિમાં રોકાઈ જાય છે અને એ નિવૃત્તિ રૂપે નથી પરિણમતું. વૃત્તિમાં આત્મા આવે તો શ્રદ્ધા સમ્યક થાય, તો પ્રવૃત્તિમાં જ્ઞાનની ક્રિયા સ્વસંવેદનની થાય, અને તો ચારિત્રમાં નિવૃત્તિ સ્વરૂપ ભગવાન આત્મા ખ્યાલમાં આવે. આવી વૃત્તિપૂર્વક પ્રવૃત્તિ થાય તો ચારિત્રની નિવૃત્તિ થાય, યથાખ્યાત ચારિત્ર થઈ અને કેવળ જ્ઞાન આવે, આવે અને આવે, એવા જ્ઞાનીઓના કોલ કરાર છે. એટલે અહીંયા એ કહે છે કે એક એક શક્તિ અનંત સામર્થવાન છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે. એનું વ્યાપવું અનંત અંદરમાં અભેદપણે વ્યાપક 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 વ્યાપ વ્યાપક ભાવ અંદરમાં પડ્યો છે. એક ગુણ અનંત ગુણમાં વ્યાપક છે, બીજો ગુણ અનંત ગુણમાં વ્યાપક છે, ત્રીજો ગુણ અનંત ગુણમાં વ્યાપક છે. એ છે ને એવું છે કે આ પ્રદેશ છે ને, પ્રદેશ પ્રદેશ આવી રીતે અસંખ્ય પ્રદેશ છે, આમ સિંહ અસંખ્ય પ્રદેશ છે, આત્માના અસંખ્ય પ્રદેશ છે. એની ઉપર એક એક પ્રદેશે અનંત ગુણો આમ પથરાયેલા છે, અનંત ગુણો પથરાયેલા છે. એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો પથરાયેલા છે. એક પ્રદેશ ઉપર એક ગુણ નથી આખો, એક પ્રદેશ ઉપર આખો એક ગુણ નથી. એક પ્રદેશ, બીજો પ્રદેશ, ત્રીજો પ્રદેશ, એમ અસંખ્ય પ્રદેશ છે. એ અસંખ્ય પ્રદેશ ઉપર આમ અનંત ગુણો પથરાયેલા છે. જેમ તમે એક મોટો દોરો લઈ લ્યો ને અને આટલી જગ્યા અસંખ્ય પ્રદેશની માની લ્યો, ધારો કે આ તો દ્રષ્ટાંત છે, તો અહીંયા આખો દોરો એક આમ રાખો તો આ અસંખ્ય પ્રદેશ હોય ને તો આખો દોરો આમ પ્રદેશો ઉપર પથરાયેલો છે. એવી રીતે અનંત ગુણો પથરાયેલા છે. એવી રીતે આ એક ગુણમાં અનંત ગુણ વ્યાપકપણે રહેલો છે, એક ગુણમાં અનંત ગુણનું રૂપ રહેલું છે. એવી કોઈ આખી અંદરની અભેદ સત્તા છે. લક્ષણ ભેદથી દરેક ગુણોને જુદા જુદા કહેવામાં આવે છે, પણ ત્યાં જુદા પડ્યા નથી અંદરમાં, અંદરમાં બિલકુલ જુદા પડતા નથી. એ ગમે એટલા ગુણભેદ કરીને એની દ્રષ્ટિમાં વિચાર કરે, એના જ્ઞાનમાં વિચાર કરે ગુણભેદનો, પણ ત્યાં ભેદ નથી પડતો. ત્યાં આત્મામાં ભેદ નથી પડતો, એ તો પોતે ભેદ પાડીને વિચાર કરે છે, જ્ઞાનીઓ ભેદ પાડીને સમજાવે છે, પણ ત્યાં ભેદ પડતો જ નથી, ત્યાં તો અભેદ જ રહે છે. લક્ષણથી પણ એનો ભેદ પાડી શકાય છે, પણ એ દરેક ગુણો પણ પોતાનું આગવું લક્ષણ લઈને, પોતાની સ્વતંત્ર સત્તા લઈને અંદરમાં વિદ્યમાન છે. એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતો, પણ એક ગુણ બીજા ગુણ રૂપે વ્યાપકપણે રહેલો છે. એક ગુણમાં બીજા ગુણનું લક્ષણ વ્યાપતું નથી, પણ એક ગુણમાં બીજા ગુણનું રૂપ આવી જાય છે. એવી કોઈ ચમત્કારિક વસ્તુ અંદરમાં પડી છે, એવી કોઈ સત્તા છે, એવી કોઈ વિદ્યમાનતા મારી છે કે એને આમાં પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિ અનંત શક્તિઓમાં નિમિત છે, એક એક શક્તિમાં અનંત પર્યાયો છે, તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે માટે તેઓ ક્રમવર્તી છે, અનંત શક્તિઓ એક સાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે. કાલે આપણે 23 બોલ વાંચ્યા હતા અધ્યાત્મ પ્રણેતામાંથી કે આ ગુરુદેવે ઉતાર્યા હતા શક્તિના પ્રવચનમાં 23 બોલ કે એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ કેવી રીતે છે, એક શક્તિ બીજી શક્તિમાં વ્યાપક કેવી રીતે છે, એક શક્તિ બીજી શક્તિને નિમિત્ત કેવી રીતે પડે છે, એ બધી ચર્ચા અધ્યાત્મ પ્રણેતા પુસ્તક બહાર પડ્યું હતું પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્વર્ગવાસ પછી. એમાં 23 બોલ આપ્યા છે, એ 23 બોલમાં આ આખું સ્વરૂપ ગુરુદેવ ઉતાર્યું છે. અને એ શક્તિના પ્રવચનો જે 19મી વખતમાં આપણે છાપ્યા છે સમયસાર સિદ્ધિ 12મા ભાગમાં, એમાં આનું વર્ણન વિસ્તૃતપણે પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યું છે. એટલે આ આખી ચૈતન્યની કહેવાય ને કે ચૈતન્યની ચહલપહલ, બાબુજી કહેતા હતા યુગલજી સાહેબ કે ચૈતન્યની ચહલપહલ છે અંદરમાં. એ ચહલપહલ એવી છે કે એ જો એને જ્ઞાનમાં ખ્યાલ આવી જાય ને તો એની શ્રદ્ધા અહીંયાથી ખસે જ નહીં, ખસે જ નહીં. શ્રદ્ધા હંમેશા શું કરે કે જ્ઞાન વિષય બતાવે ને જે, એ વિષય તરફ જ શ્રદ્ધા કામ કરે. આ શ્રદ્ધાનો નિયમ, કારણ કે શ્રદ્ધા તો આંધળી છે, દેખતું તો જ્ઞાન છે. જ્ઞાન જોવે છે, જ્ઞાન રસ્તો બતાવે છે, જ્ઞાન ચાલે છે, શ્રદ્ધા એ પ્રમાણે ચાલ્યા કરે છે. ઓલું આંધળા લગ્નનું દ્રષ્ટાંત આવે છે, ગુરુદેવ આપતા હતા. ગુરુદેવ કહેતા હતા કે ભાઈ એક હતો આંધળો, એક હતો લંગડો. હવે લંગડો કે હું ચાલી નથી શકતો, આંધળો કે હું જોઈ નથી શકતો, તો કે આપણે બે કરી દોસ્તી તો આપણા બેયનું કામ થઈ જાય. તો આંધળાએ કીધું કે ભાઈ તું ચાલી નથી શકતો ને તું આવી જા મારા ખભે. એને ખભે બેસાડી દીધો કે તારી પાસે તો આંખ છે, તું મને રસ્તો બતાવ, મારી પાસે પગ છે, હું ચાલીશ. કે એમ જ્ઞાન ને શ્રદ્ધા મૈત્રી કરે છે. ઓલો રસ્તો બતાવે છે કારણ કે એ ચાલી નથી શકતો, અને શ્રદ્ધા છે એ તો આંધળી છે, એ ચાલે છે પણ એને રસ્તો જોયો નથી. ઓલો જ્ઞાન રસ્તો બતાવે છે, જમણી બાજુ જાતો એ જમણી બાજુ જાય છે, ડાબી બાજુ જાતો ડાબી બાજુ જાય છે. જે તરફ જ્ઞાન વળે ને એ તરફ શ્રદ્ધા કામ કરે, આ નિયમ ને સિદ્ધાંત છે. જ્યાં એ જ્ઞાન કામ કરતું જે બાજુ થાય ને એ બાજુ શ્રદ્ધા કામ કરવા માંડે. એટલે જ ભગવાન આત્માને જ્ઞાન માત્ર કહેવામાં આવે છે. જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, એટલે જ્ઞાન માત્ર કીધો છે. એમ કરતા 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 બે આગળ વધતા વધતા આગળ જ્ઞાન ચાલ્યા કરે છે. જેમ ઓલો લશ્કરની સ્થિતિ હોય ને, તેમાં શું હોય કે ઓલો સરદાર આગળ ચાલતો હોય, હવે એ લશ્કર આખું એની પાછળ હોય, તો એ કઈ કોઈને કહે નહીં કે તમે જમણી બાજુ જાઓ ડાબી બાજુ, એ જે બાજુ જાય એની બાજુ લશ્કર જાય. એને કેવું ન પડે કે મારી પાછળ આવો, એમ લશ્કર એ બાજુ જ ચાલે. એમાં અનંત ગુણોનું લશ્કર છે, અનંત પર્યાયોનું લશ્કર છે. એ લશ્કરનો વડો જ્ઞાન છે. એ જ્ઞાન જે બાજુ ચાલે છે એ બાજુ અનંત ગુણોનું પરિણમન ચાલ્યા કરે છે. જ્યાં જ્ઞાન ચાલે એ બાજુ શ્રદ્ધા ચાલે છે. એવી કોઈ સ્થિતિ ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે એની છે, એવું કોઈ સ્વરૂપ બતાવે છે ગુરુદેવ શ્રી. પછી કહે છે કે તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે, ગુણોમાં પર્યાયો ક્રમે 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 થાય છે. પર્યાયોને ક્રમવર્તી કહેવાય અને ગુણોને અક્રમવર્તી કહેવાય. આના પછીના પેરેગ્રાફમાં આવે છે, આ પછીના પેરેગ્રાફમાં છે. પર્યાયોને ક્રમવર્તી કહેવાય અને ગુણોને અક્રમવર્તી કહેવાય. એટલે કે પર્યાયો હોય એ પ્રત્યેક સમયવર્તી હોય, ક્રમે ક્રમે થાય, અને ગુણો અક્રમવર્તી એટલે એક સાથે અનંત ગુણાત્મક એક અભેદ આત્મા અંદરમાં વિદ્યમાન દ્રષ્ટિનો વિષય એક રૂપ પડેલો હોય. એમ કહે છે કે ક્રમે ક્રમે પર્યાયો ક્રમે ક્રમે થાય છે, માટે તેઓ ક્રમવર્તી છે. અનંત શક્તિઓ એક સાથે રહે છે, એક સાથે એટલે એકરૂપ અભેદપણે દ્રષ્ટિના વિષયમાં ત્રિકાળ રૂપે રહેલી છે, એને અનંત શક્તિઓ એક સાથે રહે છે એમ કહેવામાં આવે છે, માટે તેઓ અક્રમવર્તી છે. પછી જો હવે આ પેરેગ્રાફ આપણે નહોતો લીધો, આ લઈ લઈએ આપણે. આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ છે. જો અહીંયા શું કહેવા માંગે છે, આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એનો પિંડ છે. શક્તિના પ્રવચનોની જેટલી ચર્ચા છે એમાં નિર્મળ પર્યાય સહિતનો આત્મા બતાવવામાં આવે છે, કારણ કે શક્તિની વ્યક્તિ નિર્મળ જ હોય એને જ શક્તિની વ્યક્તિ કહેવાય, એને જ ગુણોની ખરેખર પર્યાય કહેવાય. એટલે અહીંયા જે ક્રમવર્તી અને અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયોનો સમુદાય જે કહેવામાં આવે છે એ આખું પરિણામી દ્રવ્ય બતાવે છે. આખો અભેદ પરિણમીને આત્મા કેવો, આત્મા પરિણમીને ખ્યાલમાં આવ્યો છે એવો આખો ગુણ પર્યાયોનો પિંડ અભેદ આત્મા છે એની ચર્ચા આખી શક્તિના પ્રવચનોમાં આવી છે. કારણ કે જ્યારે કોઈ પણ જીવ પોતાના જ્ઞાયકની સન્મુખ થાય છે, કોઈ પણ પર્યાયો પ્રગટ થાય ત્યારે એ દ્રવ્ય તરફ અભેદ થાય છે, તો એ દ્રવ્ય તરફ અભેદ થઈને જ્યારે એ પર્યાયો પરિણમે છે ત્યારે એમાં કોઈ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ વિકલ્પો નથી હોતા. ત્યારે ત્યાં જેટલું છે એ બધું આત્મા જ છે, ચાહે પર્યાય કયો, ચાહે ગુણ કયો, ચાહે દ્રવ્ય કયો, કારણ કે ત્યાં કાંઈ જુદાઈ નથી, ત્યાં કાંઈ કોઈ ખંડ નથી પડતો, ત્યાં કોણ પર્યાય કોણ ગુણ ને કોણ દ્રવ્ય એવો કોઈ વિકલ્પ જ નથી હોતો. ગુણ પર્યાય અને દ્રવ્ય એવું જ્ઞાન જરૂર હોય છે, જ્ઞાનમાં બધી ખબર હોય છે કે પર્યાયમાં આનંદ આવ્યો છે, ગુણ તો અકારક ને અવેદક છે, આત્મા અકારક ને અવેદક છે, એના ગુણો અને દ્રવ્ય પારિણામિક ભાવે પરમ પારિણામિક ભાવે છે. પર્યાયો અત્યારે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તો એ કોઈ પર્યાય સમજી લ્યો કે ઔપસમિક ભાવે છે, જ્ઞાનની પર્યાય તો ક્ષયોપસમ ભાવે છે, ચારિત્રની પર્યાય સ્વરૂપ આચરણ રૂપ છે એમ જ્ઞાન બધું જાણે છે. પણ ત્યાં કોઈ ભેદ વિકલ્પ નથી, ત્યાં કોઈ ભેદ નથી હોતો, એટલે અહીંયા એ આ પ્રમાણે આત્મદ્રવ્યને અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એટલે કે ગુણ અને પર્યાયોનો સમૂહ એને આત્મદ્રવ્ય કહેવામાં આવે છે. દ્રષ્ટિનો વિષય બતાવતા હોય ત્યારે પર્યાયોથી રહિત ભગવાન આત્મા બતાવે, અને અનુભવની ચર્ચા આવતી હોય ત્યારે દ્રવ્ય ગુણ પર્યાય નિર્મળ પર્યાયથી સહિત આત્માની ચર્ચા કરે. આ લોજિક એવું છે, આ વિષય એને જ સમજાય છે કે જેને ખરેખર અનુભવનો વિષય શું અને અનુભવનો વિષય લક્ષમાં લેતા અનુભવ કેવી રીતે થાય, એ જેને એકદમ જ્ઞાનમાં બરાબર ખ્યાલ આવી ગયો હોય કે અનુભવનો વિષય છે એ આદરવા માટે હોય છે અને અનુભવ થાય છે એ ખરેખર એના જ્ઞાનમાં જ્ઞેય બનીને ખ્યાલ આવે છે, એવો જેને ખ્યાલ આવી જાય છે એને ખરેખર અનંત આત્મદ્રવ્યને અનંત ગુણ પર્યાયોનો સમૂહ કે તો એમાં એને કોઈ વિકલ્પ નથી થતો કે આત્મા તો પર્યાય વગરનો છે, આ પર્યાય વાળો ક્યાંથી થઈ ગયો, તો કે એ પર્યાય વગરનો છે એવો છે અને નિર્મળ પર્યાય વાળો છે એવો આત્મા છે. તું ક્યાંથી જોવસ એના ઉપર આધાર છે. દ્રષ્ટિનો વિષય સિદ્ધ કરવો હોય ત્યારે પર્યાયથી રહિત કહે, દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં ક્યારે આવે કે પર્યાયથી રહિત આત્મા દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં આવે ત્યારે જ એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે, અને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવે ત્યારે અનંત ગુણોની નિર્મળ પર્યાયોથી અભેદ પરિણમન આત્મા સાથે અભેદ થઈને પરિણમી જાય ત્યારે એને ગુણ પર્યાયોનો સમૂહ એ અક્રમવર્તી ગુણો અને ક્રમવર્તી પર્યાયો એનો સમૂહ એને આત્મદ્રવ્ય કહેવામાં આવે. એ અનુભૂતિની વાત છે, અનુભૂતિનો વિષય એક જુદી વાત, અને અનુભૂતિની ચર્ચામાં દ્રવ્ય ગુણ પર્યાયના કોઈ ભેદ વિકલ્પો ન હોય એને જ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે. જો એને એવો વિચાર ચાલે કે આ પર્યાયમાં અનુભૂતિ થઈ અને આ દ્રવ્ય છે ને એ તો અનુભૂતિનો વિષય છે, જો એ વિચાર આવ્યો તો અનુભૂતિ છૂટી જાય છે, તો અનુભૂતિ નથી. આ અનુભૂતિમાં કોઈ વિકલ્પો નથી હોતા, અનુભૂતિમાં જ્ઞાન હોય છે. એક વિકલ્પ જુદી વસ્તુ છે, જ્ઞાન જુદી વસ્તુ છે. જ્ઞાન જાણવું કદી છોડતું નથી, અને જ્ઞાન જ્યાં હોય છે ત્યાં વિકલ્પ હોય જ એવો નિયમ નથી. એટલે વિકલ્પ એક જુદી વસ્તુ છે. કોઈને એવો વિકલ્પ આવે નિર્વિકલ્પ દશા ચાલતી હોય ત્યારે, તો એ વિકલ્પ ઉત્પન્ન થયોનો અર્થ જ એમ કે એ અભેદપણું છૂટું છે, અને કોઈને એવું જ્ઞાન થયા કરે તો જ્ઞાન થયા કરે તો અહીંયા વિકલ્પ નથી, અહીંયા જ્ઞાનમાં જાણવું ચાલુ છે. જો જ્ઞાનમાં જાણવું ચાલુ ન હોય તો અનુભૂતિ થઈને એ ખબર જ ન પડે. આનંદ આવ્યો એ કોણ જાહેર કરે? આનંદ આવ્યો એની ખબર કોને પણ? અતિન્દ્રિય આનંદનો સ્વાદ લીધો એ જાણે કોણ? જો એ જાણવું એ સમય ન હોય તો અનુભૂતિ થઈ છે એ ખબર કેવી રીતે પડે? તો કે એ તો બહાર આવે ત્યારે ખબર પડે ને. બહાર આવે ત્યારે તો એવો વિકલ્પ થાય, અંદર હોય ત્યારે એવું જાણવું હોય. જાણવું કદી છૂટે નહીં, અને અંદરમાં સ્વરૂપનું જાણવું ચાલતું હોય ત્યારે કદી વિકલ્પ થાય નહીં. એવી કોઈ સ્થિતિ અનંત ગુણ પર્યાયનો પિંડ અભેદ આત્મા છે એવી અનુભૂતિના કાળમાં એવી સ્થિતિ થઈ જાય છે. અનુભૂતિ એટલી બધી મહત્વની વસ્તુ છે કે એ તો ખરેખર જેને થાય એને જ ખબર પડે. જે ખરેખર બોળનો સ્વાદ ચાખે એને ખબર પડે કે ગળપણ કેવું હોય. હે, જ્ઞાનીઓ ઈશારાથી બતાવે, પોતે સ્વાદ ચાખતા હોય, પોતે જાણતા હોય, પોતે માણતા હોય, પોતે રસાસ્વાદી બની ગયા હોય. ચૈતન્ય રસમાં ટપકતો ચૈતન્ય રસ હોય એનો રસાસ્વાદ લીધા જ કરતા હોય, લીધા જ કરતા હોય, લીધા જ કરતા હોય. નિરંતર ચૈતન્ય સ્વરૂપના આસ્વાદી હોય એને એનો રસ ક્યારેય અહીંયાથી ફીકો ન પડે એવી એની ચૈતન્યની ધારા ચાલતી હોય, એવી અનુભવ રસની મસ્તી ચાલતી હોય અંદરમાં, કે એની મસ્તીમાં ને મસ્તીમાં કેવળ જ્ઞાન થઈ જાય તો એ તો જાણે કે હમણાં જ અનુભવ થયો તો ને હમણાં જ કેવળ જ્ઞાન થઈ ગયું એમ લાગે, એટલી જ વાર લાગે એને. એવી કોઈ આ અનુભવની સ્થિતિ હોય છે, એવી અનુભવની સ્થિતિ વાણી દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવી આપણને, વાણીમાં બતાવી દીધી. આ વાણીનો વિષય નથી, અનુભવનો અનુભવનો વિષય છે, વેદનનો વિષય છે, એને વાણીમાં રજૂ કરી દીધો ગુરુદેવે. કોઈ કોઈ એવા પ્રવચનો હોય ગુરુદેવના કે એમાં એકલી અનુભવની ચર્ચા કરતા હોય, એટલી બધી એને મસ્તી ચડી ગઈ હોય, એટલો બધો એને ઉર્ધ્વતા ચાલતી હોય કે જાણે આપણને એમ થાય કે આ હમણાં અનુભૂતિ કરીને આવ્યા લાગે છે, એવું લાગે આપણને. એવી એવી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીની ખૂબ હોય છે. એટલે અહીંયા કહે છે કે આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે તેની દ્રષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. જો દ્રવ્ય શુદ્ધ ન હોય, ગુણ શુદ્ધ ન હોય તો એની દ્રષ્ટિ કરે તો શુદ્ધ પરિણમન કેવી રીતે થાય? પણ દ્રવ્ય શુદ્ધ રહી ગયું છે, ગુણો પણ શુદ્ધ રહી ગયા છે. એક સમયની ઉત્પાદવાળી પર્યાયમાં અશુદ્ધતા હતી, અને એ અશુદ્ધતા પણ જ્યાં શુદ્ધતા તરફ એનું મુખ ફેરવે છે ત્યાં જ એ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી અને આના નિમિત્તે એની શુદ્ધતાનું પરિણમન સ્વતંત્ર પર્યાયમાં થઈ જાય છે. ત્યારે એ દ્રવ્ય ગુણ પર્યાયથી અભેદ આત્મા એને અનુભવાય છે. જુઓ, એ પર્યાયનું સ્વરૂપ એવું છે ને ભાઈ, કે એક આખો આત્મા છે ત્રિકાળ. એ ત્રિકાળ આત્મા તો અસંખ્ય પ્રદેશી અનંત ગુણાત્મક, એનો કાળ ત્રિકાળ છે, એના ભાવે અનંત ગુણો રહેલા છે. આત્મા દ્રવ્ય વસ્તુ, આત્મા ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, આત્મા કાળે ત્રિકાળ, આત્મા ભાવે અનંત ગુણાત્મક. હે, તો વસ્તુ નિર્વિકલ્પ માત્ર, અસંખ્યાત પ્રદેશી, ત્રિકાળતા એની ભરેલી છે અને અનંત ગુણાત્મક આખી વસ્તુ છે. એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કદી ખંડિત નહીં થતો એવો અખંડિત એક ચૈતન્ય પરમાત્મા વિદ્યમાન છે. બરાબર છે? આ તો એક દ્રષ્ટિનો વિષય છે. આ ત્રિકાળ વસ્તુ છે, આ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ વસ્તુ છે. હવે એમાં પ્રત્યેક સમયે પર્યાયનું પરિણમન ચાલે છે. કોઈ સમય એવો નથી હોતો કે પર્યાયનો ઉત્પાદ ન થતો હોય, કોઈ સમય એવો નથી હોતો કે પર્યાયનો વ્યય ન થતો હોય. છતાંય એ પર્યાયનો ઉત્પાદ અને વ્યય થતો હોવા છતાં એમ વારંવાર કહેવામાં આવે કે દ્રવ્યમાં પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાયનો સર્વથા અભાવ છે એમ પણ કહેવામાં આવે, દ્રવ્યમાં પર્યાય નથી એમ કહેવામાં આવે. તો અહીંયા શું બતાવવું છે? અને દ્રવ્યમાં પર્યાયો પ્રગટ થવા માટેનો પારિણામિક ભાવ પડ્યો છે એમાં શું બતાવવું છે? પાછા એમ કે દ્રવ્યમાં પર્યાયો નથી એમ કે, પછી કે પર્યાયો દ્રવ્યમાંથી આવે છે, પછી એમ કે પર્યાયો પ્રગટ થવાનું સત્વ દ્રવ્યમાં પડ્યું છે, પછી એમ કે પારિણામિક ભાવમાં જેટલા ગુણો પડ્યા છે એ એક એક ગુણોમાં અનંતી પર્યાયો છે. આટલી બધી આવી બધી કેટલી ચર્ચાઓ આવે. હવે એ કેટલી બધી ચર્ચાઓ ગુરુદેવ કરે શાસ્ત્રના આધારે, કેટલો કેટલો કેટલું કેટલું સ્પષ્ટીકરણ કર્યા કરે, છતાંય શું થાય કે એક વાત પકડાય ત્યાં બીજી વાત છે ને ઓજલ થઈ ગઈ હોય, બીજી વાત ત્યાં ઓલી કહેવા માંડે ને ત્યાં ઓલી વાત છે ને છૂટી ગઈ હોય. એટલે શું થાય કે સર્વાંગી જ્યાં સુધી એને જ્ઞાનમાં આખો નિચોડ પકડાય નહીં ને ત્યાં સુધી આખું સ્વરૂપ એની દ્રષ્ટિમાં ખરેખર આવે નહીં.
એના જ્ઞાનમાં પેલા ન આવે તો દ્રષ્ટિમાં તો કેવી રીતે આવે? તો ઈ એને સમજવું બહુ જરૂરી છે. દ્રષ્ટિનો વિષય એમ કે ને એટલે એને એમ થાય કે ભાઈ પર્યાય નથી એવો દ્રષ્ટિનો વિષય. ઈ તો એક વ્યાખ્યા થઈ ગઈ, બધાને ખબર પણ છે, ઈ કોઈને નથી ખબર એવું નથી, ઈ તો વાત પ્રચલિત છે, જાહેર છે, બધાને ખબર છે. પણ હવે એ પર્યાય ઉત્પાદ કેવી રીતે પામે, એ પર્યાય વ્યય કેવી રીતે થાય, એ પર્યાય પારિણામિક ભાવ કેવી રીતે બની જાય, એ પર્યાય યોગ્યતારૂપ કેવી રીતે રહી જાય, એ પર્યાયની શક્તિઓ અંદર કેવી રીતે પડેલી છે, એ શક્તિઓની વ્યક્તિ કેવી રીતે થાય છે, એ વ્યક્તિમાં અશુદ્ધતા કેવી રીતે આવી જાય છે અંદર નથી તોય. અહીંયા કીધું ને જુઓ કે દ્રવ્ય શુદ્ધ છે. હે, હવે દ્રવ્ય તો શુદ્ધ છે એ તો બધાને સ્વીકાર છે, કોઈ નાનો પાડે એમાં તો. હે, પછી ગુણે શુદ્ધ છે એમ કહે છે તો એમાંય કોઈ નાનો પાડે, કારણ કે દ્રવ્ય અને ગુણ તો અભેદ છે, એવો તો એક આખો ખંડ દ્રષ્ટિનો વિષય છે. હવે હવે ત્રીજી વાત આવે છે કે એની દ્રષ્ટિ કરવાથી પરિણમન શુદ્ધ થાય છે. દ્રષ્ટિ જ્યાં સુધી ન કરે ત્યાં સુધી પરિણમનમાં અશુદ્ધતા છે એમ થાય ને એનો અર્થ. ત્યાં સુધી પરિણમનમાં અશુદ્ધતા તો છે અને એનો સ્વીકાર છે દરેક જીવને. કોઈ જીવને શુદ્ધતા પ્રગટ નથી હોય તો એમ તો ન કહે કે ભાઈ મને પરિણમન મારું શુદ્ધ ચાલે છે, એમ તો કોઈ કહે નહીં. એવું કહે તો ગુરુદેવનો શિષ્ય નથી તો, એવું તો કોઈ કહે નહીં, એવું કોઈ માને નહીં. કોઈ કહે તો કોઈ ન માને નહીં તો, પોતાને અનુભવ થાય, પોતાને વેદન આવે, પોતાને સંકિત થાય તો પોતાને ખબર પડે, નહીતર તો અશુદ્ધતા ચાલુ જ છે પ્રત્યેક સમયે. હવે તો એ અશુદ્ધતા અંદર નથી, અંદર છે નહીં અશુદ્ધતા, અને એ પર્યાય ઉત્પાદ થાય છે એમાં અશુદ્ધતાનો જન્મ થાય છે, અને એ પર્યાય પાછી આવે છે અંદરથી. હવે આ મોટો કોયડો, શું દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, અને પ્રત્યેક સમયની વર્તમાન વર્તી પર્યાયમાં અજ્ઞાનીને અશુદ્ધતા. હવે એ અશુદ્ધતા પાછી દ્રવ્ય ગુણમાં નથી. હવે દ્રવ્ય ગુણમાં અશુદ્ધતા નથી અને પર્યાયમાં અશુદ્ધતા છે, એ પ્રગટ થતી પર્યાયમાં અશુદ્ધતા આવી છે, એ પર્યાય આવી છે દ્રવ્યમાંથી અને અશુદ્ધતા દ્રવ્યમાં જ નથી આવતી. આ લોજિક તો ખબર બધાને ખબર છે, બધાને ખબર કે અશુદ્ધતા પર્યાયમાં આવી. હવે એમ એમાં એનું નિરૂપણ એમ કરવામાં આવે કે પર્યાય છે એ ષટકારકથી થઈ છે, પર્યાય પરલક્ષે થઈ એટલે એમાં અશુદ્ધતા આવી છે, પર્યાય ષટકારકથી થઈ એટલે એની ક્રિયાના ષટકારો એમાં છે એટલે એમાં અશુદ્ધતાનો જન્મ થયો છે. એ બધી વાત આવે, એ બધી વાત આવે, પણ ઈ એનું સ્પષ્ટીકરણ એને જ્ઞાનમાં એકદમ ચોખ્ખું ન બેઠું હોય ને એટલે એને એવા વિકલ્પો થયાય કરે કે હારું આ શુદ્ધ છે, પર્યાય તો શુદ્ધ જ આવવી જોઈએ, હારી અશુદ્ધ કેમ આવ્યા કરે છે? એવો પ્રશ્ન ગુરુદેવને પૂછ્યો છે. જ્ઞાન ગોષ્ઠીમાં જ છે કે દ્રવ્ય શુદ્ધ ને ગુણ શુદ્ધ છે, આ પર્યાયમાં અશુદ્ધતા આવી ક્યાંથી? અને પર્યાય આવે છે અંદરથી. આપણે એમ કહીને કે ભાઈ દરિયામાંથી પાણીનો પ્રવાહ આવ્યો, હે, પાણીનું પૂર ક્યાંથી આવ્યું? તો કે દરિયામાંથી આવ્યું. હે, પ્રાપ્તની પ્રાપ્તિ હોય, જ્યાં હોય કૂવામાં હોય તો વેડામાં આવે, આ બધી વાત છે. તો જેમાં હોય એમાંથી પર્યાય આવે છે અને એ પર્યાય આવે છે, હવે એ જન્મે છે ત્યાં જ અશુદ્ધતા થઈ જાય છે અને એનું ઉદ્ભવ સ્થાન જન્મનું છે, ત્યાં અશુદ્ધતા છે નહીં. હવે આ કેવી મિકેનિઝમ છે? આર્યામાં અશુદ્ધતા અશુદ્ધતા આવી જાય છે, અંદર અશુદ્ધતા છે નહીં, અંદર શુદ્ધતા છે. હવે એ આખું એવું લોજિક સુંદર છે કે પહેલી વાત તો એ છે કે પ્રગટ થતો ઉત્પાદ હોય છે ને, એ પ્રગટ થતો ઉત્પાદ અંદરથી આવે છે. સમજો જરા વાત, વિષય જરા થોડો બહુ ડેલિકેટ છે અને સમજવો જરૂરી પણ છે. અંદરથી અંદર શું આખું સ્વરૂપ કેવું છે? ઉત્પાદ વ્યય ધ્રુવી ઉત્તમ સત છે. આત્માનું સ્વરૂપ ઉત્પાદ વ્યય ધ્રુવી ઉત્તમ સત છે. તો ઉત્પાદ વ્યય ધ્રુવી ઉત્તમ સત સ્વરૂપ છે ને, એમાં ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે અને ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે. ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ છે, ઉત્પાદ વ્યય છે એ પર્યાયનો સ્વભાવ છે. બે સ્વભાવ છે બેના, ધ્રુવ પણ દ્રવ્યનો સ્વભાવ છે, ઉત્પાદ વ્યય પણ પર્યાયનો સ્વભાવ છે. આવી એક વસ્તુ સ્થિતિ આખું પ્રમાણનું દ્રવ્ય ઉત્પાદ વ્યય ધ્રુવી ઉત્તમ સત રૂપે રહેલું છે. હવે એ ઉત્પાદ્ય ધ્રુવ્યુત્તમ સત છે ને, એ અનાદિ અનંત છે. સમજો તમે, કોઈ પણ સમયે દ્રવ્ય ઉત્પાદ્ય ધ્રુવ્યુત્તમ સત વગરનું નથી. કોઈ પણ જીવનું પ્રત્યેક સમયે ઉત્પાદ્ય ધ્રુવ્યુત્તમ સત છે. નિગોદના જીવમાં પણ છે અને સિદ્ધના જીવમાં પણ છે, વચ્ચેના બધા આવી ગયા એમાં. તો એ ઉત્પાદ્ય ધ્રુવ્યુત્તમ સત છે, એ તો આખા પ્રમાણના દ્રવ્યનો સ્વભાવ છે. એ સ્વભાવમાં ઉત્પાદ્ય પર્યાયનો સ્વભાવ, ધ્રુવ છે એ દ્રવ્યનો સ્વભાવ. આ ચાલ્યા જ કરે છે પ્રત્યેક સમય, પ્રત્યેક સમય, પ્રત્યેક સમય, પ્રત્યેક સમય. હવે એક ધ્રુવમાંથી એક ઉત્પાદ થયો, તો ઉત્પાદ થયો એટલે શું થયું કે એ પર્યાય ઉત્પાદ પામી છે. એ ઉત્પાદ પામીને એ ઉત્પાદ પ્રગટ થઈ ત્યારે એનું નામ પર્યાય પડે છે.
પર્યાયનું નામ ક્યારે પડે? કે જ્યારે એની ઉત્પાદરૂપી પ્રગટતા થાય. ઉત્પાદરૂપી પ્રગટતા થાય ને, એટલે આ ઉત્પાદ્યય આમે કાંઈ નથી. આ ઉત્પાદ્યય કોને કહેવાય, પર્યાય કોને કહેવાય? પર્યાયનું નામ છે ને એ પર્યાય એટલે ભાવ પરિવર્તન. શું કહેવાય? ભાવ પરિવર્તન. ભાવ કેવી રીતે છે? ગુણ છે. ગુણોને ભાવ કહેવાય. જેમ આપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વ્યાખ્યા લીધી ને, દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્ર અસંખ્ય પ્રદેશ, કાળે એની ત્રિકાળતા, ભાવે અનંત ગુણ. તો પર્યાય કોની હોય? તો કે ગુણોની પર્યાય હોય. તો કે ગુણોની પર્યાય હોય એ પર્યાય ઉત્પાદ પામે ત્યારે શું થાય? તો કે ભાવ પરિવર્તન થાય. પ્રત્યેક સમયે જે ભાવ હોય એ ભાવ પલટા કરે. એક ભાવ આવે, બીજો ભાવ વ્યય થાય. એક ભાવ ઉત્પન્ન થાય, એ વ્યય થાય, બીજો ભાવ આવે. એ ભાવ વ્યય થાય, ત્રીજો ભાવ આવે. એમ ભાવ પરિવર્તનને ઉત્પાદ, વ્યય અને પર્યાય કહેવામાં આવે. એ તો દરિયાના મોજાથી દ્રષ્ટાંત આપીને પણ ગુરુદેવ સમજાવે આમ, કે મોજું અંદરથી આવ્યું, મોજું અંદર સમાઈ ગયું, મોજું એવું. ત્યાં કાંઈ ઉત્પાદ વ્યય એવી રીતે નથી. ત્યાં તો ભાવ પરિવર્તન ચાલ્યા કરે સપાટી ઉપર. તો એ જે ઉત્પાદ આવ્યો ને, એ ઉત્પાદ અંદર અશુદ્ધતા નથી એટલે અશુદ્ધતા લઈને નથી આવ્યો. સમજો, જો એ અશુદ્ધતા લઈને આવ્યો હોય અંદરથી, તો અંદર દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. હવે એ અશુદ્ધતા લઈને નથી આવ્યો, પણ અંદરથી ઉત્પાદ આવ્યો છે. જ્ઞાયક છે, એમાંથી શું થયું? તો કે એમાંથી જ્ઞાન પ્રગટ થયું છે. તો એ પ્રગટ થતું જ્ઞાન છે એ તો ઉત્પાદ છે, એ ઉત્પાદ થયો છે. હવે એ ઉત્પાદ જે સમયે થયો છે, એ સમયે એ ઉત્પાદ ખરેખર એમાં બે પ્રક્રિયા ભજે. એક ષટકારકથી ઉત્પાદ થાય તો એમાં શુદ્ધતા કે અશુદ્ધતા ષટકારકથી આવે, અને કાં એમાં કોઈ નિમિત્તના સંગે અશુદ્ધતા થાય અને ઉપાદાન ત્રિકાળી ઉપાદાનના સંગે શુદ્ધતા પ્રગટ થાય. તો એ શુદ્ધતા ને અશુદ્ધતા જે પરિણામમાં આવી ઉત્પાદમાં, એ નવી વસ્તુ થઈ ગઈ. એ વસ્તુ કેવી થઈ? એ નવી વસ્તુ થઈ ગઈ. જો અંદરથી શુદ્ધતા આવતી હોય તો કોઈ મિથ્યા દ્રષ્ટિ ન હોય, અંદરથી અશુદ્ધતા આવતી હોય તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય. એ બે વસ્તુ નથી. એટલે અંદરથી નથી શુદ્ધતા આવતી કે અંદરથી નથી અશુદ્ધતા આવતી. જો અંદરથી શુદ્ધતા આવતી હોય તો પછી એ અશુદ્ધ ન થાય ક્યારેય પર્યાય, તો એ શુદ્ધ જ રહ્યા કરે. એટલે અંદરથી શુદ્ધતા આવે તો કોઈ જીવ મિથ્યા દ્રષ્ટિ થાય જ નહીં. હવે જો અંદરથી અશુદ્ધતા આવતી હોય, અંદરથી જ અશુદ્ધતા આવ્યા કરે, તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ ન થાય. સમ્યક દ્રષ્ટિ તો ન થાય, પણ અંદર અશુદ્ધ થઈ જાય દ્રવ્ય. એવું સ્વરૂપ નથી. તો અશુદ્ધતા કે શુદ્ધતા જન્મ ક્યારે લીએ? કે ઉત્પાદના પરિણામના કાળે જન્મ લીએ. એનો સ્વકાળ ત્યારે ઉત્પન્ન થાય, ત્યારે અશુદ્ધતા કે અશુદ્ધતાનો જન્મ થાય. ઉત્પાદમાં શુદ્ધતા કે અશુદ્ધતા નથી, સમજો. બેના સમયમાં ભેદ નથી, એમ છે પાછું. પણ એ ઉત્પાદ અંદરથી લઈને નથી આવતો કાંઈ, અંદરથી ઉત્પાદ આવે છે. અંદરથી માત્ર જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં સમ્ય જ્ઞાન કે મિથ્યા જ્ઞાન, એ પ્રત્યેક સમયના પરિણામની અપેક્ષા છે. અંદરથી જ્ઞાન આવ્યું એ પરિણામીને અશુદ્ધ થયું કે અશુદ્ધ થયું, અંદરથી શ્રદ્ધા આવી પરિણામીને શુદ્ધ કે અશુદ્ધ થઈ, એ પ્રત્યેક સમયની પરિણામની છે ને સ્વતંત્રતા છે. પરિણામની સ્વતંત્રતા જુદી, ઉત્પાદનું એક સ્વરૂપ જુદું અને એક વ્યયનું સ્વરૂપ જુદું. આ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતમાં ધ્રુવ એવો ને એવો, ઉત્પાદ જે સમયે થયો એ જ સમયે પરિણામન થયું અને બીજે સમયે એનો વ્યય થઈને અંદર પારિણામિક ભાવે પર્યાય ચાલી ગઈ. આવી વ્યવસ્થા અનાદિથી ચાલે છે. હવે આ ક્રિયા ભજી અહીંયા અશુદ્ધતા ઉત્પન્ન થઈ પર્યાયમાં. તો અશુદ્ધતા પહેલામાં પહેલી નિરપેક્ષતાથી જોવો તો એના ષટકારકથી થઈ અશુદ્ધતા. એને અશુદ્ધતાને ષટકારકથી થઈ એમાં તમે નિમિત્ત નૈમિત સંબંધ લગાવો તો એ પરના લક્ષે અશુદ્ધતા ઉત્પન્ન થઈ. કર્મનો ઉદય હતો ને અહીંયા એને લક્ષ કર્યું, ત્યાં તો અહીંયા અશુદ્ધતાનો જન્મ થયો. ષટકારકથી જોવો તો સ્વતંત્ર અશુદ્ધતા થઈ. હવે એ અશુદ્ધતા એ સમય પૂરતી છે, બીજે સમય એ અશુદ્ધતા નથી. બીજે સમયે નવી પર્યાય આવે છે, ત્રીજે સમયે નવી પર્યાય આવે છે. હવે એ અશુદ્ધતા એક સમય માટે પરિણામમાં થઈ, એ અશુદ્ધતા લઈને વ્યય નથી જતો અંદર. અશુદ્ધતા છે એ અશુદ્ધતા ઉત્પાદમાં છે, એ ઉત્પાદની અશુદ્ધતા છે, એ અશુદ્ધતા નવી થઈ છે. ઉત્પાદ અંદરથી આવ્યો છે, અશુદ્ધતા એ ઉત્પાદમાં થઈ છે, એ નવી થઈ છે. અને એ વ્યય થવાનો છે ત્યારે અશુદ્ધતા અંદર જવાની નથી. તો કે એ કેમ નથી જાતી અશુદ્ધતા અંદર? ઉત્પાદ થયો એનો તો વ્યય થાય છે. તો ગુરુદેવે હજારો વાર કીધું કે યોગ્યતા અંદર જાય છે. એની શું કીધું? અશુદ્ધતા નથી જાતી, યોગ્યતા અંદર જાય છે. તો યોગ્યતા શું છે? આપણે બધા શબ્દો તો ખબર હોય, યોગ્યતા જાય છે અંદર, અશુદ્ધતા ન જતી, પણ છે શું યોગ્યતા? શા માટે યોગ્યતા જાય ને અશુદ્ધતા ન જાય? એનો એનો ભાવ શું? એનું લોજિક શું? એ શું કહેવા માંગે છે? તો કે જો ભાઈ, એવું છે, કોઈ પણ અશુદ્ધતા જન્મ લઈએ ને, અશુદ્ધતા કોઈ જન્મ, તો વિભાવ હંમેશા નિયમથી, કોઈ પણ વિભાવ હોય, એ નિમિત્તના લક્ષ વગર બિલકુલ ન થાય ક્યારેય. વિભાવનું કામ જ એ કે નિમિત્તનું લક્ષ કરે ને વિભાવ થાય, નિમિત્તનું લક્ષ કરે ને વિભાવ થાય. તો એ વિભાવ થયો તો નિમિત્તનું લક્ષ કરીને અહીં થયો છે, એટલે અશુદ્ધતા અહીંયા આવી ગઈ છે. હવે એ અશુદ્ધતા બીજે સમયે તો વ્યય થઈને પરી આવી જાય છે અંદર, તો એ અશુદ્ધતા લઈને કે નથી જાતી? તો કેમ નથી જાતી લઈને? કારણ કે જે સમયે લક્ષ હતું ને પરનું, એ સમયે અશુદ્ધતા હતી, એ લક્ષ છોડીને એ વ્યય અંદર જાય છે. એ વ્યય લક્ષ છોડીને જાય છે એટલે અશુદ્ધતા નથી જાતી અંદર. એટલે જેવો ઉત્પાદ આવ્યો હતો એવો વ્યય થાય છે, અશુદ્ધતા ને શુદ્ધતા બે બહાર રહી જાય છે. એવું ઉત્પાદ આ વ્યય, એક સમયની ક્રિયા, એ ક્રિયામાં શુદ્ધતા કે અશુદ્ધતા છે એ પરિણમન રૂપ છે, અને ઉત્પાદ થયો છે એ ઉત્પાદનો વ્યય થાય છે. એ ઉત્પાદનો સ્વભાવ જ એવો છે વ્યય થવાનો, અને ઉત્પાદનું પરિણમન જે ક્રિયાશીલ થાય છે એ ક્રિયા નાશવાન છે. ઉત્પાદ નાશવાન નથી, ઉત્પાદનો વ્યય થાય છે અને ક્રિયાનો નાશ થાય છે. નાશમાં અને વ્યયમાં ફરક છે. નાશ જુદી વસ્તુ છે, વ્યય જુદી વસ્તુ છે. વ્યય ઉત્પાદનો થાય છે, નાશ ક્રિયાનો થાય છે. એટલે પર્યાયને નાશવાન કીધી, પર્યાયને એક સમયની કીધી, પર્યાયને પરિણમનશીલ કીધી. એક સમયની ક્રિયામાં જે સટકારકથી પરિણમન થયું અને એ સટકારકમાં પરિણમન થયું ત્યારે આશ્રય નિમિત્તનો હતો, એટલે ત્યાં અશુદ્ધતા જન્મ લેતી હતી. એ અશુદ્ધતા આશ્રય નિમિત્તનો છોડીને અંદર ગઈ ઉત્પાદવાળી પર્યાય વ્યય, તો એ વ્યયમાં પરનું લક્ષ નથી, માટે એ વ્યય જેવો ઉત્પાદ આવ્યો તો એવો વ્યય જાય છે. એટલે પારિણામિક ભાવ એવો ને એવો સુધરીએ છે, એમાં બિલકુલ બગાડ એટલે થતો જ નથી. દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ. હવે એની દ્રષ્ટિ આ દ્રવ્યની કરે, પરલક્ષી પરિણમન ન કરે, અને સ્વલક્ષી પરિણમન કરે, તો શુદ્ધતાનો જન્મ થાય. એ પર્યાયમાં શુદ્ધતાનો જન્મ થાય, એ ખરેખર એ પર્યાયમાં શુદ્ધતાનો જન્મ થયો, એ શુદ્ધતા પણ બહાર રહી જાય અને એનો વ્યય અંદર વયો જાય. એવી કોઈ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતની વ્યવસ્થા છે, એટલે દ્રવ્ય શુદ્ધ રહી ગયું છે, એટલે ગુણ શુદ્ધ રહી ગયા છે, અને એટલે એક સમયની પર્યાયમાં અશુદ્ધતાનો જન્મ થાય છે અને બીજે સમયે સ્વભાવ સન્મુખ થાય તો ટળી જાય છે. એટલે દ્રષ્ટિનો વિષય ત્રણે કાળ સુરક્ષિત રહે છે, બિલકુલ એમાં કોઈનો પ્રવેશ પરની ક્રિયાનો, બહારની ક્રિયાનો, બહારની અશુદ્ધતાનો કે શુદ્ધતાનો કોઈ પણ પ્રવેશ અંદર થઈ શકતો જ નથી. આખું ઉત્પાદ ધ્રુવયુક્તમ સત છે, એ પ્રમાણનું દ્રવ્ય એવું ને એવું રહે છે, અને ઉત્પાદ થાય ત્યારે આખો ધ્રુવ છે એ પણ એવો ને એવો રહે છે, વ્યય થાય ત્યારે ધ્રુવ એવો ને એવો રહે છે. એવા ધ્રુવની દ્રષ્ટિ કરતા ઉત્પાદનું પરિણમન શુદ્ધતા રૂપે થાય છે અને એનો વ્યય થાય છે, એ અંદર ઉત્પાદનો ચાલ્યો જાય છે અને ક્રિયા બધી બહાર રહી જાય છે, નિષ્ક્રિયતા અંદર રહે છે. એવું નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામિક ભાવ લક્ષણ વાળું તત્વ મારું મોજૂદ છે. એટલે અહીંયા કહે છે કે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે તેની દ્રષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુ છું, આવી દ્રષ્ટિ થતા પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું, તેની સાથે જ્ઞાન દર્શન આનંદ અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે અને પ્રગટ થાય છે. એક સાથે જ્યાં શ્રદ્ધામાં સંકિત થયું, જ્યાં જ્ઞાનમાં સમ્ય જ્ઞાન થયું, જ્યાં સ્વરૂપ આચરણ ચારિત્રની ચતુર્થ ગુણસ્થાને સ્થિતિ ઉત્પન્ન થઈ, ત્યાં અનંત ગુણોની પર્યાયો સુત્તા રૂપે, એક દેશ સુત્તા રૂપે અનંત ગુણો પરિણમી જાય છે. શ્રદ્ધા પૂરી સમ્યક થાય, બીજા ગુણો આંશિક શુદ્ધ થાય, અને બીજા ગુણોની યોગ્યતા જ એવી છે કે એ ક્રમે 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 શુદ્ધ થાય છે. એવું શુદ્ધતાનું પરિણમન થતાં જ એને ખરેખર આવો ખ્યાલ આવે છે કે મારું સ્વરૂપ જ્ઞાન માત્ર જ છે, જ્ઞાન માત્ર સિવાય કાંઈ નથી. આવું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે, આચાર્યો કહી ગયા છે, ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે, આપણને આપી ગયા છે. હે, ખાલી આપણે લાડવો બનાવીને આપ્યો છે, મોઢામાં નાખવાનો છે, હે, બાકી કાંઈ એટલો પુરુષાર્થ નથી આમાં બહુ. હે, સમજણનો પુરુષાર્થ છે,
સમજણ યથાર્થ હોવી જોઈએ. યથાર્થ સમજણ થાય છે તો દ્રષ્ટિ ક્યાંય ટકતી જ નથી, એનું ઘર છે એમાં ફટ કરતી ચાલી જાય છે. એવું આ સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ બતાવ્યું છે. સર્વભવી જીવ આવું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સહજાનંદી અવિના